నమోస్తు 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 నమో అరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో వజ్రాయణం నమో లోయే సహస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమైసారాయ శ్వానుపత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితే.
પ્રકાર અનેક છે એટલે પેલા એમ કહ્યું. અને જ્ઞેત નાયક નો શંકર દોષ પેલા આમ ટળે છે, જોયા પછી ભાવે ભાવ નો ટોપ ટોળશે એવો અનુક્રમ છે. એ અનુક્રમમાં આમ લીધું, પેલા વિચારતું જાય. હા, પેલા શબ્દ વાપર્યો ને. જો આ નિશ્ચય સ્થિતિ હોય તો બીજી બે નિશ્ચય સ્થિતિ આવી શકે, પણ પહેલી આ ન હોય તો એને બીજી ના આવી શકે, ત્રીજી ના આવે. આ એક અનુક્રમ છે. અનુક્રમમાં એક થોડોક અપવાદ મૂક્યો કે જ્ઞેક ને એક શંકર દોસ્તો જાય, પણ બધાને અનુક્રમમાં ઉપસમજ આવે ને પછી ક્ષપક આવે એવું નથી. કોઈને સીધી ક્ષપક આવી જાય એટલો અપવાદ છે. આમાં તો જો કે એવો જ અનુક્રમ મૂક્યો છે, આવશે કે આમ થયા પછી આમ થાય છે, ઉપસમજને આવી જાય પછી ક્ષપક આવે છે એવો આમાં શબ્દ પાઠ છે. આમાં એમ લખ્યું છે, પણ શાસ્ત્રમાં ગુરુદેવે કહ્યું કે એમ નથી, બધાને ઉપસમ આવે અને પછી ક્ષપક આવે એમ નથી. આ ત્રણ પ્રકાર, બસ ચારિત્ર મોહ જીતવાના આ બે પ્રકાર છે. એટલે ચોથે પાંચમે છઠ્ઠે સુધી નેક નાયકનો શંકર તો સીયો છે, પણ હજી મોહને જીતતો નથી. એને સાતમા વાળે મોહને જીતતો નથી. આઠ નવ ને દસ અગિયાર, કાં આઠ નવ દસ ને બાર, ત્યારે મોહ જીતાય છે. ત્યાં સુધી મોહ પ્રત્યે નિર્મમ છે, પણ મોહ યાદ છે. નિર્મમ તો ચોથે થી થઈ ગયો, પાંચમે છઠ્ઠે નિર્મમ છે.
જાણે છે તેને જે નિશ્ચય નયમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે.
બરાબર.
ઇન્દ્રિયો
જીતી એક જ કર્યો, બીજું કઈ નહીં. ઇન્દ્રિયોને જીતી ને એટલે ભાવ ઇન્દ્રિયને જીતી ને, કેમ કે દ્રવ્ય ઇન્દ્રિય તો ભિન્ન છે, પર પદાર્થ ભિન્ન છે, એમાં શું જીતવું? મમતા તો એના પરિણામમાં થઈ છે, પરિણામમાં મમતા છે. ઇન્દ્રિય જ્ઞાન ના ઉગાડ માં મમતા છે, જ્ઞેય છે, અને છતાં એને જ્ઞાયક માયનો, જ્ઞાન માયનો એ ભૂલ છે. ઇન્દ્રિય છે, જ્ઞાન નથી. જ્ઞાન જુદું ને ઇન્દ્રિય જુદું, બે જુદી ચીજ છે. ઇન્દ્રિય છે એ જ્ઞેય છે, અને એનાથી ભિન્ન જ્ઞાયક જુદો છે. અને જ્ઞાયક એ બેની ભિન્નતા છે, સ્વભાવથી ભિન્ન ભિન્ન છે, એને બદલે એકતા થઈ છે. જ્ઞેય જ્ઞાયક ની એકતા થાય આખા વિશ્વની સાથે એકતા થઈ, કેમ કે વિશ્વ છે એ જ્ઞેય નો વિષય છે, ઇન્દ્રિય નો વિષય છે, જ્ઞાયક નો વિષય નથી, અથવા જ્ઞાન નો વિષય નથી. જ્ઞાન નો વિષય તો એક જ્ઞાયક જ છે. જ્ઞાન નો વિષય આખું વિશ્વ છે એ બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે, ઇન્દ્રિયનો વિષય છે. ઇન્દ્રિયની ચેતના આખા વિશ્વથી જુદો પડી જાય છે. એટલે ઇન્દ્રિયોને જીતવાની વાત કરી, મોહને જીતવાની વાત ન કરી. ઇન્દ્રિયોને જીતતા, ઇન્દ્રિયોને જીતતા મોહ જીતાઈ ગયો. મોહના બે પ્રકાર, દર્શન મોહને ચારિત્ર, એટલે મિથ્યાત્વનો પહેલો અભાવ થાય છે એમ કહે છે. ઇન્દ્રિય જેને જાણે એમાં આમ કરે છે ને, એટલે ઇન્દ્રિયને જીતતા પર પદાર્થ જણાતો જ નથી, એટલે એમાં આમ થતું જ નથી એમ. અને એ ઇન્દ્રિયને જીતે ક્યારે? કે ઇન્દ્રિયથી ભિન્ન આત્માને જાણે ત્યારે ઇન્દ્રિય જીતાય. એમ ઇન્દ્રિયને જીતી શકાતી નથી. ઇન્દ્રિયોનો એ કર્તા બુદ્ધિ રાખીને પ્રયત્ન કરે ઇન્દ્રિયોને જીતવાનો. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, સમજી ગયા? કોશિશ કરે. જેમ કે પેલા સ્પર્શ ઇન્દ્રિય છે, અને સ્પર્શ ઇન્દ્રિય છે જે થેટિક ઇન્દ્રિયથી એનો સંબંધ છે. એ સંબંધ તો ઘડીકમાં છૂટતો નથી. એટલે પેલું સ્પર્શ લીધું, સ્પર્શ ઇન્દ્રિય જનરલ. હવે સ્પર્શમાં જ્ઞેયની સાથે સંબંધ છે, સનિકર છે. એને તો તમારે સનિકર્ષ થાય ત્યારે ટાઢીઓની અવસ્થાનો ખ્યાલ આવે. એવી રીતે અભ્રમ ને જીતવો હોય તો બ્રહ્મચર્ય જોઈએ. એટલે પેલું આ અને જીતે છે. એટલે આખી ઇન્દ્રિયના ક્રમમાં કોઈ પણ ઇન્દ્રિયને જીતવાની બધાયની નહીં જીતવાની પાછે. એવી રીતે સ્પર્શ રસ ચાખવું સૂંઘવું જોવું એ બધું સાંભળવું એ બધું દોષ છે એમ. એ દોષને ક્યારે જીતે કે એનાથી ભિન્ન આત્માને જાણે ત્યારે એનાથી એકતા તૂટી જાય. ઇન્દ્રિયો પાંચ રહી જાય, મને રહી જાય, પણ એમાં અહમ છૂટી જાય. પણ આત્મામાં અહમ થાય ત્યારે બસ એમ. એટલે ઇન્દ્રિયને જીતવાથી જ મોહ જીતાય છે. મોહનું સંસારનું કારણ આખું ઇન્દ્રિય છે બસ. પેલા એને જીતે છે પણ એનાથી અધિક આત્માને જાણે ત્યારે જીતાય. તેને નિશ્ચયમાં સ્થિત સાધુઓ જીતેન્દ્રિય કહે છે એમ. એટલે આ ગ્રહસ્થિની વાત છે, મિથ્યા દ્રષ્ટિની વાત છે. આમાં જો જીતેન્દ્રિય જીન શબ્દ છે ઇન્ટુ કોમામાં ટીકામાં છે તમે કહ્યું તું ને યોગી યોગેશ્વર ને જીન જીનવર અને જીનવર રસક. જીનવર તો મુનિરાજ ને કહ્યું ને, અને પછી ગાથાઓમાં આવશે મોહ પ્રત્યે નિર્મમ છે પણ મોહ ગયો નથી. હજી રાગ પ્રત્યે નિર્મમ છે પણ રાગ નો અભાવ નથી. ચાલો પેલા તો આ જ લેવાનું ને.
જે મુનિ દ્રવેન્દ્રિયો ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્થિર ગયો છે.
બસ એટલા નો અર્થ કરો હવે. અનાદિ એટલે આદિ નથી. આ એકતા જ્ઞેય જ્ઞાયક નો શંકર દોષ અનાદિ નો છે. અનાદિ અમર્યાદરૂપ. અમર્યાદરૂપ કેને લાગુ પડે, અનાદિ ને કે બંધ પર્યાય ને? એ વિશેષણ કેનું છે? અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાય ના વર્ષે એ કોનું વિશેષ ખ્યાલ કરો, ખ્યાલ આવે તો. અનાદિ અમર્યાદ જેની કોઈ મર્યાદા નથી, એટલે કાળની મર્યાદા નથી. અનાદિ તો કાળમાં આવી ગયો, અનાદિ તો કાળમાં આવી ગયું. પછી અમર્યાદ રૂપ એટલે જેની કોઈ મર્યાદા નથી, એકતાની મર્યાદા નથી, એક શું હશે એમ એમ વિચાર આવે છે. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાય ના હશે એટલે રાગ ને હશે. બંધ નો બીજો અર્થ રાગ છે. કેમ કે બંધ પર્યાય છે, બંધ પર્યાય ના હશે એમ. બંધ નામની એક પર્યાય છે અનાદિની. જેવી રીતે ઇન્દ્રિય જ્ઞાન અનાદિનું છે એમ રાગ પણ અનાદિનો છે. બે અનાદિના છે ને, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર, એ ત્રણ આશ્રવ અનાદિના છે એમ. આ મિથ્યા જ્ઞાનમાં ભાવિન્દ્રિય અનાદિની છે અને બંધ ના વસ્તે રાગ અનાદિનો છે, અનાદિનો છે એના વસે. એટલે આત્માના વશમાં નથી આવતો પણ પરને વશ થઈ ગયો એમ થયું ને. પરવશ, જેમ આવશ્યકમાં દ્રવ્ય ગુણ પર્યાયમાં પરવશ આવે છે ને, એમાં બંધના વશે. એટલે હું રાગી છું એમ, પરને જાણું છું, રાગને જાણું છું, રાગને કરું છું, રાગ મારો છે એમ.
વિપરીતતાને વશ થઈ ગયું.
આ વિપરીતતાને વશ, સ્વભાવથી વિરુદ્ધ વિભાવને વશ થયો. સ્વભાવને વશ ન થયો પણ વિભાવને વશ થઈ ગયો પોતે સ્વતંત્રપણે. એમાં કર્મના ઉદયનું કોઈ કારણ નથી, ઉપાદાનથી વાત કરી છે પોતાથી. હવે બંધ પર્યાય ને વશે થયો તો એવા શું થયું કે આ જ્ઞાયક હું અને જ્ઞેય હું નહીં એમ નથી દેખાતો. જ્ઞેય જ હું એમ, જ્ઞેયમાં હું પણ હું એમ નથી દેખાતો. ઇન્દ્રિયો ને જ જ્ઞાન માને છે, જ્ઞાયક માને છે. આ પેલા દ્રવ ઇન્દ્રિય ની
જ્ઞાની કે રે આપણી ભાષામાં કે એ તો ઇન્દ્રિયા હે,
એને ક્યાં કઈ ખબર છે,
એ તો ઇસકો અપના રૂપ સ્વરૂપ અંગ માનતા.
બરાબર, સમસ્ત સ્વપ્ન નો વિભાગ જુદાય અસ્ત થઈ ગયો છે. એટલે સ્વપ્ન નો વિભાગ છે જુદાય હોવા છતાં જુદાઈ ભાસતી નથી, માટે અસ્ત કહ્યું. પછી અસ્ત થાય પાછો એનો ઉદય થઈ જાય, એટલે અસ્ત શબ્દ વાપરો. વિભાગ દેખાતો નથી, છે બે જુદું જુદું અનાદિ અનંત, એના જ્ઞાનમાં દેખાતું નથી, એને એક જેવું લાગે છે એમ, એકતા છે. જળ ચેતન ની એકતા,
એકતા ભાસે છે,
પણ ભેદ દેખાતો નથી. જુદાય છે સ્વભાવથી પણ જુદાય દેખાતી
નથી. એવી શરીર પરિણામ ને પ્રાપ્ત જે દ્રવ ઇન્દ્રિયો
તેમને
તો નિર્મળ ભેદ અભ્યાસ ની પ્રવીણતા થી પ્રાપ્ત જે અંતરંગ માં પ્રકટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબન ના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી.
બોલો ભેદ દેખાતો નથી, હતો ને કૌંસમાં. હવે કે નિર્મળ ભેદ અભ્યાસ ની એ શબ્દ અમે વાપરો કે જુદાઈ દેખાય છે ને પોતાને, જયારે અભ્યાસ કરે છે જુદું જુદું છે. આ કઈ દ્રવ્યેન્દ્રિય ના આત્મા બી એક નથી. દ્રવ્યેન્દ્રિય તો જળ લાગે છે, જળ છે ને. હું તો એને જાણનારો તો એનાથી જુદો છે એમ વિચાર આવે ને તો જરા નિર્મળ ભેદ અભ્યાસ થવા માંડે.
આ ઇન્દ્રિયો જુદી છે અને આ હું ગાયક જુદો છું એમ વિકલ્પ થી વિચાર કરે એ નિર્મળ ભેદ અભ્યાસ નથી, એ મલિન ભેદ જ્ઞાન.
મલિન છે, બરાબર. નિર્મળ શબ્દ વાંચો છે, ઇમ્પોર્ટન્ટ છે. આત્મા જણાય છે ને ત્યારે જ ભેદ જ્ઞાન થાય છે, બાકી તો બધી વાતો છે. ભેદ જ્ઞાન એટલે અભેદનો અનુભવ. બસ ભેદનું લક્ષ છૂટી અને અભેદનું લક્ષ થાય ત્યારે ઇન્દ્રિયથી જુદા પણ અનુભવ થાય છે. બંને જાણવાનું બંધ થાય છે, બંધ થઈ જાય
છે.
એ નિમિત્ત પણ જે હતી એ નિમિત્ત બંધ થઈ ગયું છે. હવે નૈમિતિક બંધ થઈ ગયું તો નિમિત્ત એમ કઈ છે ને એનું અવલંબન નથી. પેલા ભાવિન્દ્રી દ્રવ્યેન્દ્રિય નું અવલંબન લેતું હતું, હવે અતિન્દ્રિય જ્ઞાન જયારે આત્માનું અવલંબન લે છે, અતિ સૂક્ષ્મ પ્રગટ છે એનું અવલંબન લે છે, ત્યારે જ્ઞાને તો આત્માનું અવલંબન લીધું એટલે ભાવિન્દ્રિય અવલંબન દ્રવ્ય ઇન્દ્રિય છોડી દીધું એમ, ત્યારે એ દ્રવ્ય ઇન્દ્રિય જીતી કહેવાય. એનું અવલંબન છૂટવું જોઈએ, અનાદિનું જે અવલંબન છે દ્રવ્ય ઇન્દ્રિયનું એમ એ છૂટી જાય છે. અનુભવના કાળે છૂટી જાય છે. તો કેવું સરસ લીધું છે, પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ સૂક્ષ્મ આત્મા પ્રગટ છે અને અતિ સૂક્ષ્મ પર્યાય સૂક્ષ્મ છે એનાથી આત્મા અતિ સૂક્ષ્મ છે. પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, આ ચૈતન્ય સ્વભાવ નું વિશેષણ પ્રગટ તેના અવલંબન ના બળવડે એમ, એટલે એનું અવલંબન લે છે પર્યાય ત્યારે દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન છૂટી જાય છે એમ. એક સમય છે દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન છૂટે છે અને આત્માનું અવલંબન આવે છે ત્યારે અનુભવ થાય છે. ચૈતન્ય સ્વભાવ વડે એમ ન લખતા એના અવલંબન વડે, એટલે પરનું અવલંબન છૂટીને સ્વના અવલંબન વડે એ સાધન જુદા કરવાની પ્રક્રિયા.
ચૈતન્ય સ્વભાવ તેના અવલંબન ના વડ વડે સર્વથા પોતાથી જુદી કરી.
મને તો ચૈતન્ય સ્વભાવ જાણનારો જણાય છે પણ જણાતું નથી. ત્યાં જ્ઞાન અંતરમાં વળીને જાણનારને જાણે છે જયારે, ત્યારે દ્રવ્ય અવલંબન ભાવ ઇન્દ્રિયને છૂટી જાય છે. મન પાવે વિશ્રામ, મન ભાવિન્દ્રિય ચેલું હતું ને એ વિશ્રામ પામી જાય છે, એટલે એનો ઉપયોગ બંધ થાય છે. લબ્ધ ભલે રહી જાય પણ એનો ઉપયોગ નથી. ઉપયોગ છદ્મસ્થ આત્મા તરફ યોગ્ય. આત્માને જાણે છે ત્યારે પરને જાણતો જ નથી આત્મા. દ્રવ્યનું અવલંબન જ નથી એટલે ભાવિન્દ્રિય બંધ થઈ ગઈ, રોકાઈ ગઈ ક્ષણવાર. આપણે એમાં લીધું છે પરિશિષ્ટમાં, બે બોલમાં કંઈક લીધું ને, શું કહેવાય પરિશિષ્ટ નહીં પણ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી એના આ હૃદય ઉદ્ગારમાં લીધું છે. ક્ષણવાર બંધ થાય છે ભાવિન્દ્રિય, અને પછી પ્રગટ થાય એની યાર એકતા રહેતી નથી, એ ભિન્નતા ભિન્નપણે જાણે છે, પાસે છે ભિન્નપણ, એ ભિન્ન પડે છે એવું પરિણમન છે પાસે. તે શું કહેવાનું, બીજું બીજું શું કહેવાનું પોતાના પછી, બરાબર? ચૈતન્ય સ્વભાવ તેના અવલંબન બળ વળે, અવલંબન વળે એમ ન લીધું,
અવલંબન ના બળ વળે.
બોલો, આત્માનું અવલંબન જયારે આવે છે એના જોરે ઓલું છૂટી જાય છે. એકનું અવલંબન આવે તો બીજાનું અવલંબન છૂટે,
એક
કઈ હોતા બે ડોકા નહીં હોતા. ખોટા રસ્તે ચડી ગયા છે બેન. પાંચ ઇન્દ્રિયને જીતવાનો ઉપાય માત્ર આત્માનું અવલંબન છે, ચોખ્ખો પાઠ છે. એમ ઉપવાસ કરો, મારે બહાર જવું નથી, ખૂણામાં બેસીને આંખ વીચીને મારે આત્માને, એ મને કઈ નથી વાતમાં, મારે એ બધું
અવલંબન
એના બળ વડે એનો વ્યાપાર બંધ થઈ જવો જોઈએ બેન. એ દ્રવ્ય ઇન્દ્રિયનો અવલંબન પણ થાય, એટલે દ્રવ્ય ઇન્દ્રિયનો અવલંબન બંધ થયું ત્યારે દ્રવ્ય ઇન્દ્રિય જીત કહેવાય. એ જ્ઞાનમાં નિમિત્ત નથી, જ્ઞાનમાં નિમિત્ત આત્મા છે. એમાં એ કહ્યું ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે, એટલે ત્રિકાળી સ્વભાવ તરફ ઉપયોગ આવે છે એમ. એમ તો નિમિત્ત તો આત્મા થઈ ગયો. જ્ઞાનને પરનું અવલંબન હોય જ નહીં દ્રવ્ય ઇન્દ્રિયનું. આમ ચાલે કે પાંચ ઇન્દ્રિય શક્ય હોય તો જ જાણી શકાય એમ બધા વાતો કરે, સમજી ગયા? અને પાંચ ઇન્દ્રિય વડે જાણવું આત્માનો સ્વભાવ જ નથી, મૂળમાં ભૂલ છે. એ તો વિભાવનું નિમિત્ત છે,
જ્ઞાન
નથી ને,
અને જ્ઞાનમાં એ નિમિત્ત નથી,
નહીં
જ્ઞાનનું નિમિત્ત નથી. એમ લાગે જ્ઞાનનું નિમિત્ત નથી ત્યારે આ ભિન્ન લાગે એને.
બેન સૂક્ષ્મ તો બહુ છે, કોક વિરલા પામે છે એનું કારણ. જ્ઞાનને જીતવું બહુ મુશ્કેલ છે, જ્ઞાનથી જ્ઞાન જીતાય છે, ઇન્દ્રિય જ્ઞાન.
ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી
જાણનારો જણાયો તો આ દ્રવ્ય ઇન્દ્રિય મારાથી ભિન્ન છે, એકતા તૂટી ગઈ, દ્રવ્ય ઇન્દ્રિય રહી ગઈ, દ્રવ્ય ઇન્દ્રિય પ્રત્યે વિરક્ત થઈ ગયો, વિરક્ત રત હતો રક્ત વિરક્ત થઈ ગયો. પછી સવિતર દશામાં જાણે છે દ્રવ્ય ઇન્દ્રિયનો સંયોગ છે, પણ સંયોગ ક્યાં નડે છે?
ભીને
સંયોગ કર તો ભીને
સંયોગ
લક્ષણ ભાવ મારાથી ભીન છે. શું કલમ ચલાવી, એક સુશાશ્વત જ્ઞાન દર્શનાત્મા મારો, બાકી બધા સંયોગ લક્ષણ થાવો મારાથી ભિન્ન છે. કુદકુંડની વાણી કોઈ ગજબ છે. ચાલો આ એક બોલ કરું છું ને, ભાવ ઇન્દ્રિય તો ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે અને આ દ્રવ્ય ઇન્દ્રિય છે તો એનું નિમિત્ત છે, એટલે પેલું નિમિત્તનું લક્ષ છોડાવે છે. પછી નૈમિતિક માંથી એકતા છોડાવશે અને પછી નૈમિતિક ના જે વિષયો છે એનાથી એકતા છોડાવશે. આમ ક્રમ કર્યો છે. આખું વિશ્વ એનાથી છૂટી જાય છે.
ત્રણેય
ચીજ જુદી છે, આત્માથી
ત્રણેય જુદી છે. આ જ્ઞાન નું વિષય નથી અને આ જ્ઞાન નું નિમિત્ત નથી અને ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞાન નથી.
જ્ઞાન નું નિમિત્ત આત્મા છે, એને બદલે નિમિત્ત દ્રવ્યેન્દ્રિય માન્યું. જ્ઞાન છે અતિન્દ્રિય જ્ઞાન, એને બદલે ભાવિન્દ્રિય જ્ઞાન માન્યું. અને જ્ઞાન નો વિષય એકલો આત્મા છે, એને બદલે ભાવિન્દ્રિય વિષય છે એને હું જાણું છું. એ ત્રણ પ્રકારના દોષ એક સાથે થાય છે, એક સાથે ટળે છે સમય માત્ર. કેવામાં ક્રમ લખો પણ અનુભવમાં તો એક સમયમાં ત્રણેની હારે એકતા તૂટી જાય, એક હારે ભેગા. આ બેન તમને હું કહું, આખું વિશ્વ જ્ઞાન નો વિષય નથી, ભાવિન્દ્રિય નો વિષય છે. કોણ કહી શક્યા? પછી એમાંથી પ્રશ્ન આવે કે ભાવિન્દ્રિય નો અભાવ છે છતાં કેવડી ભગવાન લોકાલોકને જાણે છે, તો એ જ્ઞાન નો વિષય તો થયો કે નહીં? એક પ્રશ્ન તો થાય બધા. બાપુ એનું લક્ષ નથી, એ તો પ્રતિભાસની મુખ્યતાથી વાત કરી છે, એને ક્યાં જાણે છે? ગુરુદેવ તો હજાર ચકણે કહ્યું કે સંબંધી પોતાનું જ્ઞાન ને જાણે છે, એમ કહ્યું છે. જ્ઞાન ને જાણવાનો વિષય જ નથી, જ્ઞેયને જાણવાનો વિષય જ છે. ભલે સ્વપ્ન નો પ્રતિભાસ થાય, સ્વપ્ન પ્રકાશ જ્ઞાન, ભાઈ પોતાના જ્ઞાન ને જાણે છે, એ તો જ્ઞાન નું સામર્થ્ય. સ્વપ્ન નો પ્રતિભાસ થાય એવું તો એ જ્ઞાન ને જાણે છે, પર ને જાણે છે ક્યાંથી આવ્યું? એમાં ઉપચાર થઈ ગયો, એવું સ્વરૂપ નથી. અરે ચોથે લક્ષ ફરી જાય છે, પછી કેવડી ક્યાંથી લઈને જાણે લક્ષ પૂર્વક? ચોથો વાળો પણ ને જાણતો નથી બેન. આ સમજાવી શકાય એવું નથી, સમજવા માગે એને સમજાશે. તમે કહો છો સમજવા જે માગશે એને સમજાશે. અનંત પુરુષાર્થ થયા, ઇન્દ્રિય જીતવામાં સાધારણ નથી. બળ કલે કો બળ, અંદર નું બળ આવવું જોઈએ અંદર માંથી.
હા
બળ, એ બળ વડે એકતા તૂટે છે. અનંત પુરુષાર્થ છે આ બળમાં. બળ શબ્દ લખ્યો છે ને, અનંત પુરુષાર્થ છે સ્વભાવ સન્મુખનો. ગૌગાથા ઊંચી છે. એ જુદી તો છે દ્રવ્ય ઇન્દ્રિય અને આત્મા, પણ એનો ભેદ અસ્ત થઈ ગયો છે, ભેદ દેખાતો નથી. એ અભેદ નથી થયું, છે તો ભિન્ન ભિન્ન, પણ એને ભિન્નતા દેખાતી નથી, એને એકતા દેખાય છે. એમ
એકતાનો બહુ અભ્યાસ થઈ ગયો છે,
બહુ
અનાદિથી એકતાનો અભ્યાસ, એની પણ અમર્યાદા છે, અમર્યાદ રૂપ અભ્યાસ થઈ ગયો છે. અનાદિથી આ જ અભ્યાસ તેને છે, બસ આ જ હું છું, આ એના વડે જ હું જાણું છું, આ મારા જ અંગો છે. બસ उसको ये इंद्रियां थोड़ी लगती हैं, ये तो आप कह रहे हैं कि ये इंद्रियां हैं,
हां ये तो आत्मा को तो लगे,
बस ये हूं छु,
हां हूं छु, बा आपको आत्मा,
हां मारे जंगो छे, मारा जंगो छे,
मारा जंगो छे, हूं आओ छु, हां हूं स्वामी हूं छु,
हां एना बड़े हूं जानू छु,
जानू छे एना बड़े जानू छु, हां ई न होय तो जाने नी ने,
केवी रीते जानी सके, जाने आप जानती हो एम लागे ने,
हां
આત્માની સાથે એવી મિક્સ કરી નાખી છે, બિલકુલ એસે લગતા હોય છે, એ મેરી
ખીચડો થઈ ગયો,
ખીચડો કરી નાખ્યું છે એને, માન્યતામાં
ભેદ જ્ઞાન અસ્ત થઈ
ગયું, અસ્ત થઈ ગયું છે, એ શબ્દ બહુ માર્મિક છે,
અસ્ત થઈ ગયું છે એમ તમે વાંચો, અભાવ થયો નથી, અસ્ત થઈ ગયું છે,
ભેદ તો હે
પણ દીખતા નહીં,
બિલકુલ ભેદ નહીં દીખતા, ભેદ બિલકુલ અસ્ત હો ગયા હે,
જુદાઈ નથી લાગતી, એકતા લાગે છે,
એકતા લાગે તો જુદાઈ ક્યાંથી લાગે,
દ્રવ્ય ઇન્દ્રિય ને આત્મા વળી ક્યાંથી જુદા હોય, કોઈ શરીર ને આત્મા કઈ જુદા ન હોય,
એમાંથી જ પ્રશ્ન, એ જ ભૂમિકા ચાલે છે,
એ ભૂમિકા ચાલે છે. આ પાંચ ગાથા બહુ ઊંચી લખી છે, એનો વિચાર બહુ આવે છે કે કેમ કેમ લખું, કોઈ વ્રત તપ ને એનો નિષેધ ન કર્યો, દર્શન નો નિષેધ કર્યો,
મિથ્યા દર્શન નો નિષેધ છે,
એટલે શરીરને દેખીને મેં ભગવાનના દર્શન કર્યા એટલે એ તો શરીરને જ આત્મા માને છે ને,
ત્યાં શરીર ને આત્મા માને છે, અહીંયા માને છે, મેં જોયા એમ, મેં મારી આંખ થી દર્શન કર્યા એમ, હા હા હા, બધી એકતા જેની અહીંયા એકતા છે ત્યાં એકતા જ દેખાય છે,
અહીંયા શરીર ને આત્મા એક મહિનો છે એટલે એ પણ શરીર ને આત્મા એક જ માને છે, એમ જાણીને સ્તુતિ કરે ને,
આ હું છું ને આ ભગવાન છે,
આ ભગવાન છે, પણ અનાત્મા ના દર્શન કરે છે, એ નથી કહું
નથી, છે એવું પાછું, અનાત્મા અનાત્મા ના દર્શન કરે છે એને એમ લાગે છે કે આત્મા આત્મા ના દર્શન,
એ ભૂલ થઈ ગઈ,
એ ભૂલ થઈ ગઈ
ભાઈ,
સાધારણ
રે
જેલી
ન શકાય,
અનાત્મા અનાત્મા કા દર્શન કરતા હોય, ઉસે લગતા હૈ અરે આત્મા હી નહીં, આત્મા હી આત્મા કા દર્શન કર રહા હૈ,
શું કઈ જડ જડ ના દર્શન કરે, ચેતન ચેતન ના દર્શન કરે, ભાઈ બહુ મોટી ભૂલ છે, ભૂલ છે બાપુ, ભૂલ છે, આ વ્યવહાર નો પગ, પેલા નિમિત્ત ન્યાર એકતા તોડાવે છે, પછી પર્યાય ન્યાર એકતા તોડાવે છે, પછી પર્યાયના જે વિષયો છે એ પર્યાય એને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન હું નથી જાણતો, એની આ એકતા તોડાવે છે, આખો લક્ષ અંદર માં આવે છે,
એટલે કુછ સંબંધ હી નહીં હૈ પરતી સાથ, કાંઈ સંબંધ નથી પરની સાથે, એની સાથે ને ભાવેન્દ્રી સાથે,
પણ પછી એવું લક્ષે એ બધા ભાવિદર ના વિષયો છે, મેં ટંકોત્કીર્ણ વાત છે એ શબ્દ, જે દસ ગાથામાં લખ્યું છે ઈજામાં લખ્યું છે, જ્ઞાનના વિષય બધી સૂચના વિષય નથી, તો કેવળ જ્ઞાન નો વિષય ક્યાંથી થાય, લોકો ભાવિદર નો વિષય છે,
બરાબર
નકર દ્રવ્ય દ્રીને જીતવું બરાબર, ભાવિ દ્રીને જીતવું બરાબર, પણ જે કેવળ જ્ઞાનનો વિષય લોકાલોક એને જીતવાનું શું હોય? કે કેવળ જ્ઞાનનો વિષય નથી, તારી ભૂલ થઈ છે. જ્ઞાનનો વિષય નથી, જ્ઞાનનો વિષય તો આત્મા છે. તો પ્રતિભાસ દેખીને કહ્યું છે અહીંયા, અને આ ઇન્દ્રિય જ્ઞાન દેખીને કહ્યું છે. બેન બહુ સૂક્ષ્મ છે, સાધારણ નથી, અસાધારણ છે. અંતર થી બેસવી આ વિષય આખો એમ બેસવું છે, જ્ઞાન નો વિષય નથી. બુદ્ધિ ગોચર શબ્દ લખો અને અહીંયા ભાવિંદ્રિય વિષય લખો. બુદ્ધિ ગોચર લખો, અહીંયા ભાવિંદ્રિય વિષય લખો. એટલે જ્ઞાન નો વિષય તો એકલો જ્ઞાયક જ છે એમ કહે છે. જાણતો નથી, કોઈ બોલી ન શકે, ના ન પડી શકે. વધારે પૂછો કે ઉપર ને જાણું છું, શું બોલું છું, સ્પર્શ કરું છું, ચાખું છું, છેવટે ભગવાનના દર્શન તો જ કરું છું. અનાત્મા અનાત્માનું દર્શન કરે છે. કોણ વાત આપણે આપણી છે? વાત સાચી, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર નિક્ષેપ છે, સ્થાપના નિક્ષેપ હો, પણ સમય જ્ઞાન ત્યાં પછીની વાત છે. ઈધરની અલગ વાત હો. ઈધર તો પરને જાણતો જ નથી, જીતી લે ભાવિંદ્રનો વિષય છે. એ જ્ઞાનનો વિષય એટલે વ્યવહાર કયો છે એ એની વાત નથી. આહા, નિશ્ચય તો પ્રગટ થાય નહીં ને વ્યવહાર નાગલ કરી મિથ્યા તો પુષ્ટ કરે છે. નિશ્ચય તો પ્રાપ્ત કર્યું નથી એને,
અને નિશ્ચય પ્રાપ્ત કરવા માટે વ્યવહારનો નિષેધ આવશ્યક છે. બહુ આવશ્યક, નિષેધ વગર નિશ્ચય પ્રાપ્ત થતો
નથી. પ્રતિમાની સામે ખડ્યો હોને પર બી જાણનાર જણાય છે. ઓહો વાહ, પૂનામાં વાત આવી. ઘેર ગયું ત્યાં સુધી મસ્તી મસ્તી છે તો બાકી બહુ ત્યાં સુધી ભાવ આવી ગયો કે આ મોક્ષગામી જીવ છે. એટલે મેં તમારું કહ્યું હતું ને, આ વાક્ય છે ને, આ ભજન એ તમારું છે રચના એમ મને એ વખતે મને કઈ સ્પષ્ટીકરણ નહોતું થયું. ત્યાંથી આ મોક્ષગામી ખુલાસો થયો પછી મને પ્રબોધ આવ્યો જેનું છે એના પ્રત્યે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત લીધું, અને એ નિમિત્ત છે ને
ઉત્કૃષ્ટ ઉપાદાન થી થાય છે ને ઉપાદાન ને જાણે છે.
બસ એવ જ છે. બહુ મજા આવી અત્યારે યાદ છે, એ ભાવ યાદ છે બરાબર. કેવો ભાવ આવ્યો હતો
સ્વરૂપ
છે બસ,
જેને આવું સ્વરૂપ ભાષે એને જ્ઞાન થઈ ગયું.
થઈ ગયું જ્ઞેયના પ્રતિભાસ વખતે જ્ઞાય જણાય એમ ખૂબી તો ઈ છે. અરે ઇન્દ્રિય જ્ઞાન જાણે પ્રતિમાને જાણે છે ત્યારે જાણનાર જણાય છે. ઓહો હો હો હો, આ ઇન્દ્રિય જ્ઞાન નો વેપાર ચાલુ છે એ વખત ની વાત છે. પ્રતિમાની સામે ખરે હોને પર ભી જ્ઞાનનહાર ગણાય છે એમ. એટલે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાય ગણાય છે, જ્ઞે નથી જણાતું. પૂર્તપણે જ્ઞાન ગણાય છે. આમાં એકત્રી ગાથામાં ચાંચ ડૂબેલી અજ્ઞાની આપ શું લીધું છે? બોલાય કહ્યું એ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે. એ જ્ઞેય છે ક્યાં લીધું છે? એને જ્ઞાન બન્યું છે આખા જગત. અરે એક અપેક્ષા એક જ્ઞાન તો નથી, પણ એ જ્ઞેય પણ નથી. જા ચાલો ક્યાં સુધી
આવ્યા? જીતવું થયું.
બસ જીતવું થઈ ગયું, ભલે સારું. હવે આગળ હજી જીતવું બાકી છે. ચાલો
જુદા જુદા પોત પોતાના વિષયોમાં જુદા જુદા પોત પોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, અર્થાત જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે, એવી ભાવ ઇન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિ પણ વડે સર્વથા પોતાથી જુદી જાણી એ ભાવ ઇન્દ્રિયોનું જીતું છે.
પ્રગટ તે સૂક્ષ્મ ચૈત્ર સ્વભાવ તેના અવલંબન બળ વડે એમ કહ્યું હતું. આમાં એમ લીધું પ્રતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિ વડે, એટલે એના અવલંબન વડે આવી ગયું. અખંડ જ્ઞાન છે ને એની સામે અખંડ અને એક લીખું. ઇન્દ્રિય જ્ઞાન અનેક છે એની સામે જ્ઞાન એક લીખું એમ. આત્મા એક રૂપ છે. બોલો એક એક પ્રશ્ન કરો. જુદા જુદા પોત પોતાના વિષયોમાં
જુદા જુદા પોત પોતાના વિષયોમાં દરેક ઇન્દ્રિયનો વિષય
જુદું જુદું છે. એક ઇન્દ્રિયનો વિષય એક ઇન્દ્રિય બે ને વિષય નથી કરતી, એક ઇન્દ્રિય એક ને વિષય કરે છે. બસ આંખ એક ને વિષય કરે, કાન એક ને વિષય કરે, એવી રીતે એક એક ઇન્દ્રિયનો વિષય જુદો જુદો એક એક ખંડ ખંડ છે.
અને પોતાના પોત પોતાના વિષયમાં વ્યાપાર પણ નથી.
હા,
બરાબર.
એટલે જ્ઞાન જ ખંડ ખંડ થઈ ગયો ને
એવી ભાવેન્દ્રિયોને એવી આ ભાવેન્દ્રિયો
કુદકુદની ગાથા એમાં ઇન્દ્રિયો લીખું છે, આને લીખું ભાવ ઇન્દ્રિય. ઇન્દ્રિય જ્ઞાન ન લીખું, ઇન્દ્રિયની પાછળ જ્ઞાન લખવું ઘટકું હોય
એટલે
ભાવ ઇન્દ્રિય લખે. દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય પછી ભાવ ઇન્દ્રિયનો પ્રકાર લીધો. પેલું દ્રવ્ય ઇન્દ્રિય લીધી, પછી ભાવ ઇન્દ્રિય લીધી, અને પછી ભાવ ઇન્દ્રિયના વિષયો લીધા. જ્ઞાનનો વિષય નથી કોઈ. ભાવ ઇન્દ્રિય નો જ વિષય છે બધો. લોકાલોકો ઉડાડી અને લોકાલોક છે જ નહીં એમ એકાંત કરી લીધું. કોકે સમજો આ જે લોકાલોક છે એ જ્ઞાન નો વિષય જ નથી. એટલે જ્ઞાન એને જાણતો જ નથી, કેમ કે છે જ નહીં, એનો વિષય જ નથી. એટલે લોકાલોક જે અસ્તિત્વ રૂપે છે એને પ્રતિભાસે છે એને એને ઉડાડી દીધું આખું.
એને ક્યાં ઉડાડો,
ઉડાડવાનું ક્યાં છે? અરે એ કઈ સમજો, સમજવું કઠિન છે.
એસા સમજ ના થઈ,
હા બોલ, ટુ ધી પોઈન્ટ સમજવું જોઈએ.
જેમ છે એમ સમજનારા બહુ ઓછા.
કે ભાવિંદ્રી નો વિષય છે પણ ભાવિંદ્રી ના વિષય ને જીતવાનું છે. જો તું એને જાણીશ તો ભાવિંદ્રી નો જન્મ થશે, તો તારો અનુભવ નહીં થાય, તો જ્ઞેયો ની સાથે એકતા થઈ
ગઈ.
બહુ કઠિન કામ છે, ઘણું સરળ માં સરળ છે. હું પર જાણતો જ નથી, એમાં દ્રવ્યેન્દ્રી ભાવિંદ્રી ના વિષયો
બધું જીતાય છે, એમાં ઇન્દ્રિયો જીતાઈ જાય છે.
ઇન્દ્રિયો જીતાય એટલે આપણે તો અંતરથી આવેલું ને.
જો આ આ જણાતું નથી, આ તું જણાતી નથી, એમાં એવું એ વિષયને જીત્યો આને જીત્યો ભાવેન્દ્રને જીત્યો, એક સાથે જીતાઈ ગયો ત્રણે
એક સાથે. અધિક જાણે આત્માને, આત્મા જાણવામાં આવ્યો ને,
આવ્યો ને, જાણનાર જણાય છે.
ત્યારે પર જણાતો નથી આવી ગયો,
અવલંબન તો તીન કા છૂટતા હી હૈ. એને પ્રતીતિ માં આવતા
સર્વથા પોતાથી જુદી જાણી પાછું, ઓમાય સર્વથા, આમાય સર્વથા,
એમાં પોતાથી એનો અર્થ એ કે માન્યું છું એના બે અર્થ.
હા,
સર્વથા પોતાથી જુદી જાણી, પોતાથી જુદી જાણી એમ એટલે કે આત્માથી જુદી જાણી અને એક આત્માનો અનુભવ થયો ને પોતાથી, એમ કે શાસ્ત્ર જ્ઞાનથી જુદી જાણી એમ નહીં, પોતાથી જુદી જાણી.
હા, જે અનુભવમાં આત્મા આવ્યો એનાથી આ ભાવ ઇન્દ્રિય જુદી છે એમ જાણવા માં આવ્યું. જુદી જાણી પણ જુદી કરી નહીં,
જુદી કરી નહીં,
જુદી છે એમ જાણવા માં આવ્યું. એકતા હતી તૂટી ગઈ,
એકતા તૂટી, સંયોગ રહી ગયો,
સંયોગ રહી ગયો
ભિન્ન
સર્વથા પોતાથી જુદી જાણી. હા હા, શાસ્ત્ર જ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે. એ ભાવેન્દ્રને જેટલું થયું એટલે સામાન્ય જ્ઞાન ઉપયોગ જે લક્ષણ છે એમાં પર પદાર્થ નો પ્રતિભાસ થાય છે એવું જ્ઞેય જ્ઞાયક નો સંબંધ અનિવાર્ય છે. વ્યવહાર છે જ્ઞાનનો પ્રતિભાસ તો થાય છે તો એ સંવેદનની સાથે જાણે એક જેવું થઈ ગયો હોય, જ્ઞેયો જ્ઞાનમાં આવી ગયા હોય અને જ્ઞાન જ્ઞેયમાં રહી ગયું હોય, જ્ઞાન જ્ઞેયમાં ગયું અને જ્ઞેય જ્ઞાનમાં આવી ગયું એવું થઈ ગયા.
વિષયોની સાથે એકતા થાય છે,
વિષયોની સાથે પેલા દ્રવ્યની સાથે એકતા, ભાવની સાથે એકતા અને પછી એના વિષયોની સાથે એકતા થાય છે કેમ એ સૂક્ષ્મ છે. અહીંયા પ્રતિભાસ તો થાય છે પણ આ જે પ્રતિભાસ થાય છે સ્વચ્છ ઉપયોગમાં સામાન્ય ઉપયોગમાં તો જાણે હું એને જાણું છું એમ થઈ ગયું, લક્ષ થઈ ગયું.
ભાવેન્દ્રીનો વિષય થઈ ગયો,
ભાવેન્દ્રીનો વિષય છે
એટલે એનો લક્ષ્ય ભાવેન્દ્રી
ઉત્પન્ન થઈ ગયો,
ભાવેન્દ્રીનો વિષય થઈ ગયો,
થઈ ગયો. જ્ઞાનનો વિષય આત્મા છે એ ના આવ્યો,
એમાં ભેદ જ્ઞાન કરવું
જોઈએ. આ જે આપણે ઘણી વાત કરી છે ને
એ પદ્ધતિ છે,
રાગ જણાય છે
પછી
જણાય છે પણ જાણવાના કાળે ભૂલી ગયો,
ભૂલી ગયો.
યા અને આ તો અનિવાર્ય છે, આવું તો એની સ્વચ્છતા છે તો પ્રતિભાસ તો જાય, એમાં દર્પણમાં પ્રતિભાસ તો બધો થાય એમ જ્ઞાનમાં પ્રતિભાસ ગ્રાહ્ય જો
ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા
હા
સંબંધની નિકટતાને લીધે.
એટલે પાછો સંબંધ છે ને નિકટતા છે એટલે જુદાય તો છે, ગ્રાહ્ય જુદું ને ગ્રાહક જુદું છે,
જુદું ને ગ્રાહક જુદું,
આ જુદું છે બે.
પણ
આ ઇન્દ્રિય જ્ઞાન ની વાત નથી, સામાન્ય ઉપયોગ ને એનો પ્રતિભાસ થાય છે. કા જ્ઞાન નું જ્ઞાન જ એટલે કા જ્ઞાન નું અજ્ઞાન
જણાય છે તો અજ્ઞાન થઈ જાય છે ને જ્ઞાયક જણાય છે તો જ્ઞાન થઈ જાય. ગ્રાહક ગ્રાહકો ગે ગ્રાહકો
એની વાત બરાબર. ગ્રેગ નાયક ના સંબંધ ની નિકટતાથી એટલે આમાં સ્વચ્છતા છે એમ જણાય અને એને જાણે એવો વ્યવહાર છે ને ગ્રેગ નાયક નો વ્યવહાર. એ ગ્રેગ નાયક ના વ્યવહાર ને નિશ્ચય માન્યું એ અજ્ઞાન થઈ ગયું. ઠીક છે, પ્રતિભાસે રાગ પણ હું રાગી નથી તો જ્ઞાન ભાઈ છું, દેહ જણાય ભલે પણ હું દેહ નથી, હું તો જ્ઞાયક છું,
દેહ ને જાણું છું એમ નથી.
નહીં, એકને જાણું ને એકને ન જાણું એમ હોય
એવું છે.
ગ્રાહક ગ્રાહક લક્ષણ ના સંબંધ ની નિકટતા ને લીધે, નજીક ના ને લીધે, જેઓ પોતાના સંવેદન એટલે પોતાના જ્ઞાન સાથે, જો અહીંયા સંવેદન શબ્દ વાપરો એટલે ઉપયોગ ને સંવેદન કહેવાય, પોતાના સંવેદન સાથે પોતાના જ્ઞાન સાથે પોતાના જ્ઞાન સાથે પોતાના જ્ઞાન સાથે એ જ્ઞાન પર પારકું નથી,
એ
જ્ઞાન પોતાનું છે, એ પોતાના જ્ઞાનમાં પર ને પ્રતિભાસે છે.
ઇન્દ્રિય જ્ઞાન માં પ્રતિ પાસે છે એમ નહીં. ધ્યાનમાં પર પ્રતિભા છે એમ નથી,
છોડી ને આનું આવે અંદર કે જ્ઞાય જણાય છે મને, તો રાગ જણાતો જ નથી. રાગ ના પ્રતિભાસ વખતે રાગના પ્રતિભાસ નો નિષેધ છે.
અવલંબન લે જે વસ્તુ નો પ્રતિભાસ થાય છે એ વસ્તુ નો લક્ષ કરે તો ઇન્દ્રિય જ્ઞાન થઈ
જાય છે,
અને જે સત્તામાં પ્રતિભાસ થાય છે એ બી પોતાની સત્તામાં અવલંબન લે તો એને અતિન્દ્રિય જ્ઞાન થઈ જાય. બસ
નિમિત્તભૂત જ્ઞાકાર નું પણ લક્ષ છૂટે છે, પ્રતિભાસ નું લક્ષ છૂટી જાય.
એ તો છૂટી જાય ને,
પ્રતિભાસ નું લક્ષ છે, પ્રતિબિંબ નું લક્ષ્ય તો બિંબ નું લક્ષ થઈ
ગયું. પોતાના
જ્ઞાનમાં ભાવિદ્રીમાં નહીં, એવું જ્ઞાન સ્વચ્છ છે બેન,
એમાં
ઉપયોગ લક્ષણ છે. હા, જેમાં નિરંતર આત્મા બધાને જણાય
છે
એવા ઉપયોગમાં એ સંવેદન પોતાના જ્ઞાન સાથે, એમ પોતાનું શબ્દ ને કોઈ તો એ પારકું જ્ઞાન નથી, તેઓ પોતાના એટલે આત્માના જ્ઞાન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે. જ્ઞાનમાં જેને આવી ગયું, રાગ જ્ઞાનમાં આવી ગયું, દુઃખ જ્ઞાનમાં આવી ગયું, દુઃખ જ્ઞાનમાં આવતું નથી બેન, દુઃખ જ્ઞાનમાં આવતું નથી ને દુઃખ જણાતું નથી, ત્યારે જાણનાર બેન જણાઈ જાય છે. દુઃખ ને જ્ઞાન જાણતો તો નથી પણ દુઃખ જણાતું નથી નિર્વિકલ ધ્યાન ના કાળે. આ નિર્વિકલ થવા માટે પછી ની વાત જુદી છે, આ તો પેલી અનુભવ કેમ કરવો એની વાત ચાલે, મોહને જીતવાની વાત છે. પોતાના જ્ઞાન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એક થતા નથી. એવા પ્રતિભાસે છે, પોતાના જ્ઞાનમાં પ્રતિભાસે છે ત્યાં સુધી બરાબર છે, પણ એ જે જ્ઞાનમાં પ્રતિભાસે છે એમ જાણે કે આને હું જાણું છું,
આને હું જાણું છું, ઈ મને જણાય છે,
તો અજ્ઞાન થઈ ગયું,
તો ભાવેન્દ્રી થઈ
ગયું. હવે કે છે કે ઈ જે તારા જ્ઞાનમાં જણાય છે ઈ તારા જ્ઞાનનો વિષય નથી જણાતો, એમ કે છે એ ભાવેન્દ્રીનો વિષય તને જણાય છે. જરા સૂક્ષ્મ વિચાર આવ્યો છે, એ
જ્ઞાનનો વિષય નથી જણાતો,
એ જ્ઞાનનો વિષય નથી જણાતો, ભાવેન્દ્રીનો વિષય જણાય છે. જો જ્ઞાન નો વિષય તું માનીશ તો થઈ ગયું, ભાવેન્દ્રી થઈ ગઈ, ભાવેન્દ્રી થઈ ગઈ, તો એને જીતવાનું ક્યાં રહ્યું, જીતી નહીં શકાય. પણ પ્રથમ થી ભાવેન્દ્રી નો વિષય છે, એ ભાવેન્દ્રી ના વિષયો ઝલકે છે તારા જ્ઞાન માં. જ્ઞાન નો વિષય જ્ઞાન માં ઝલકતો નથી, જ્ઞાન નો વિષય જ નથી, જ્ઞાન નો વિષય એકલો અભેદ આત્મા છે.
વાહ વાહ વાહ, બહુ સરસ, જ્ઞાન નો વિષય એકલો અભેદ આત્મા છે,
તો ભાવેન્દ્રી ના વિષય ને જીતો, એને જ્ઞાન ના વિષય નતો, જ્ઞાન નો વિષય નતો, જ્ઞાન ના વિષય ને જીતાય જ નહીં. જ્ઞાન નો વિષય તો આત્મા છે, એને જીતવાનો હોય
ના હોય,
જ્ઞાન નો વિષય તો આત્મા છે એને જીતવાનું ન હોય. ભાવેન્દ્રના વિષયને જીતવાની વાત ચાલે છે, એ કેમ જીતવો,
ભાવેન્દ્રીનો
ભ્રાંતિ હતી, જ્ઞાન નો વિષય તો તારી ભ્રાંતિ છે. જ્ઞાન નો વિષય તો જ્ઞાયક જ પ્રથમથી અનાદિથી,
અનાદિ અનંત જ્ઞાયક જ જ્ઞાન નો વિષય.
અનાદિ અનંત બધાને બાળગોપાલ સૌને જ્ઞાયક જ જણાય છે એમ. આજે લોકાલોક છે ને એ બધો ભાવિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. પછી જ્યારે અનુભવ પછી કહે છે કે એ બધો વિષય વ્યવહાર નહીં થયે એનો વિષય છે જ્ઞાનનો, એ જુદી વાત. એ તો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર જ્યારે સાધકની વાત આવે, સાધક થયા પછીની. અહીંયા તો સાધક થવા માટેની વાત છે. એ ઝલકે છે ને એ જ્ઞાનનો વિષય નથી ઝલકતો. જ્ઞાનનો વિષય જ્ઞાયક ઝલકે છે એનો ના નથી. ગ્રાહક ગ્રાહક થયું ને, ઉપયોગ તો ગ્રાહક છે અને આખું વિશ્વ જ્ઞેય છે. હે, એ વિષય જ્ઞાનનો છે કે ભાવિદ્રીનો છે એમાં જો હું આવે જુઓ વાંચો. એવા પરસ્પર એક જેવા દેખાયા છે એવા ભાવિદ્રીના ભાવિદ્રીઓ વડે ગ્રહવા આવતા. ભાવિદ્રી જેને જાણે છે એમ, આત્મા જેને જાણતો નથી. જો આવ્યું ચોખ્ખું બે ભાવ ઇન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા એટલે જાણવામાં આવતા. જ્ઞાન વડે જાણવામાં આવતા વિષયો એને ન જીતાય તો એ તો સ્વભાવ છે, એ તો જીતવાનું હોય. જ્ઞાન જો પરને જાણતું હોય જીતવાનો પ્રશ્ન નથી, જ્ઞાનનો વિષય જ નથી ભાવ ઇન્દ્રિયો. હે ભગવાન, આ ત્રણ લોકના નાથ તારી વાણી ખલાસ. પેલા વાંચી જાઓ એમ કરો, પેલા વાંચો પછી આપણે નજીક ચર્ચા કરશો. વાંચો તો ખરા, આખું શું લખ્યું છે?
ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા
ફરીથી ગ્રાહ્ય ગ્રાહક
ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે જેવો પોતાના અનુભવ
જેવો એટલે કોણ ભાવિદ્રીના વિષયો એ જેવો પોતાના સંવેદન એટલે જ્ઞાન સાથે
પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શ આદિ પદાર્થો તેમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસર કર્યું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા
ઉપયોગ
પણ જુદી વસ્તુ જ છે,
વસ્તુ જુદી થઈ ગઈ. બા
એનો આ બધું વિષય છે.
હા, એનો વિષય મારો વિષય નથી એમ કેવા માંગે.
બસ એમ કે ઇન્દ્રિયોના વિષયો ભાવેન્દ્રિયના વિષય ધ્યાનમાં પ્રતિભાસે.
હા બસ પ્રતિભાસે.
ત્યારે એને એમ લાગ્યું કે આ મારા વિષય છે એને હું જાણું છું.
બસ 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 એ સંસાર થઈ ગયો ઉભો.
ભાવેન્દ્રિયના વિષયમાં એકતા થઈ ગઈ.
હા એકતા થઈ ગઈ એટલે વિષયોને જીતવા બદલે પોતે જીતાઈ ગયો.
હા એમ, એને જીતવું જોઈએ એના બદલે પોતે
જીતાઈ ગયો, એને આધીન થઈ ગયો.
વિષયોથી ભેદ જ્ઞાન છે ને.
આ વિષયોથી ભેદ જ્ઞાન છે.
ભાવેન્દ્રી કે વિષય કો અપના વિષય માનતા હૈ.
બસ
ભાવેન્દ્રી કે વિષય જ્ઞાન મેં પ્રતિભાસતે હૈ.
હા પ્રતિભાસ હોતા હૈ.
પ્રતિભાસતે હૈ તો ઉસકો એક મેક
મારાથી જુદું કેમ હોય બેન?
જણાય
કે તારાથી જુદું છે જણાય છે. લે
બરાબર, જે જણાય છે મારાથી જુદું છે.
ઓલું કે છે કે જણાય છે એ મારાથી જુદું કેમ હોય? રાગ જણાય છે તો રાગ મારાથી કેમ જુદું હોય? ન જણાય જુદું હોય પણ જણાય જુદું કેમ હોય? કે જણાય છે એ જુદું છે. લે જરા, એક વખત અગાસી મત મળી લીધું તો આ સમજી ગયા. બહુ પ્રમોદ આવ્યો. હું આવ્યું તરત જ મને ખૂણામાં લઈ ગયા. કે આજ તો પ્રતિભાસ પણ દેખાતો નથી, એવી ઊંચી વાત કરી. દર્પણમાં પ્રતિભાસ થાય છે પણ પ્રતિભાસ દેખાતો નથી, એકનું દર્પણ 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 દેખાય છે. એ તમે લીધો તો વિષય, એ અહીંયા કહેવા માંગે છે એમ. જે વિષય લીધો તો ને એ જ વિષય કે આપણે વાતે થઈ ગઈ છે. પણ પ્રતિભાસ ઉપર લક્ષ્ય ને પ્રતિબિંબ ઉપર, તો બિંબ ઉપર લક્ષ્ય. સ્ફટિકમાં ફૂલ જણાય છે, ફૂલની રતાશ જણાય છે, તો તમારી નજર ફૂલ ઉપર ગઈ.
મારો
વિષય નથી, બે જણાય છે જ્ઞાન માં, એ જ્ઞાન નો વિષય નથી,
ભાવેન્દ્રી નો વિષય.
હા, ભાવેન્દ્રી નો વિષય,
મારો વિષય નથી,
મારો વિષય એકલો સુધાર્થ.
એટલે બે વાત આવી ગઈ, મારો વિષય નથી અને
ભાવેન્દ્રી નો વિષય છે. બસ જેનો વિષય છે, એ જ્ઞાન માં જણાય છે મારું નહીં. આ હા, ન જણાય તો મારું નહીં, પણ જ્ઞાન માં જે જણાય છે એ મારું નથી. ભાવેન્દ્રી ના વિષય છે, મારો વિષય નથી એમ. જેવો એમ આવ્યું ને, જેવો એટલે ભાવેન્દ્રીના વિષયો પોતાના સંવેદન જ્ઞાનની સાથે એકમેક જેવા દેખાય છે. દર્પણમાં પ્રતિબિંબ પડ્યું અગ્નિનું, તો અગ્નિની જ્વાળા અને દર્પણ એકમેક જેવું દેખાય છે કે એમ છે નહીં?
અગ્નિ બહાર છે,
અગ્નિ બહાર છે, ભાવેન્દ્રીના વિષયો છે, જ્ઞાન ના વિષય નથી. અને ભાવેન્દ્રીના વિષય માનવો, એકતા થઈ ગઈ ને
ભાવેન્દ્રી સાથે, એકતા થઈ ગઈ
બધાની સાથે, ત્રણેય સાથે એકતા. એ જ્ઞાન માં જણાય છે મારું નહીં, દુઃખ જણાય
મારું નહીં, મારું તો ગાયબ છે બસ, જણાય મારું નથી.
તો ખંડ જ્ઞાન ઉભવ્યો ગયો નહીં, તો દુઃખ જણાય છે તો ખંડ જ્ઞાન થઈ ગયું. અખંડ ક્યાં જ્ઞાનમાં જણાનું? જ્ઞાન કળામાં અખંડ જણાવો જોઈએ. જ્ઞાન કળામાં અખંડ નો પ્રતિભાસ છે, એવો પાઠ છે ને.
અખંડ જાણનાર છું,
હા, એવો અખંડ નો જ પ્રતિભાસ થાય છે અને અખંડ જ જણાય છે, તેથી ખંડ જણાતો નથી. ભાવિદ્રીના વિષયો એ મારા વિષયો નથી, જ્ઞાનમાં જણાય તે મારું નહીં. આ સારો વિષય નીકળો, આની આપણે ચર્ચા કરશો. હજી સંવેદન સાથે પોતાના ઉપયોગની સાથે જાણે એકમેક થઈ ગયા હોય. જ્ઞાનના વિષય એકમેક નથી થયા, જ્ઞેયના ભાવિના વિષયો. જ્ઞાન તો જ્ઞાયકની સાથે એકમેક છે, એ જ્ઞેયની સાથે એકમેક ક્યાંથી થાય? બે દસ ગાથા છે ને, મને બહુ ઊંચી લાગે છે. ભક્તો કથા એક મનમાં ચોખ્ખો પાઠ છે, બધો બુદ્ધિનો વિષય લીધો. ગુણ અને દ્રવ્ય બધા બહારના, અંદર ની તો ઠીક છે વાત, આ તો બહારની વાત છે. સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ પાંચ લીધા અને છ દ્રવ્યના ગુણો અને છ દ્રવ્ય એ લીધા, એ બુદ્ધિનો વિષય છે. કેમ કે એમાં રૂપી આવે છે ને, એટલે રૂપી એક લીધો, રૂપી પાંચ ઇન્દ્રિયો વિષય અને બીજા પાંચ દ્રવ્ય છે મનના વિષય, એ રૂપી છે માટે. મનનો વિષય ઇન્દ્રિયનો વિષય છે, એ તો મનનો વિષય છે, પણ ઇન્દ્રિયનો જે ઇન્દ્રિયનો વિષય છે એ ઇન્દ્રિયનો વિષય અરૂપી નથી. પણ અરૂપી જે મન છે, મન એનો વિષય અરૂપી છે અને ઓલો રૂપીને પણ જાણે છે. મન તો બે ને જાણે,
ઇન્દ્રિયો એકલા
રૂપીને જાણે, અરૂપીને જાણે. જે જણાય છે ને મારા જ્ઞાનમાં, પર જણાય છે ને, જણાય છે પર, પણ પર મારું નથી. પરનો પ્રતિભાસ તો થાય, એ કોણ ના પડે છે? તીર્થંકર પ્રભુ જણાય પણ તીર્થંકર ભગવાન મારા. ગ્રાહક ગ્રાહકમાં જ્ઞાનનો વિષય એક જ રહી ગયો આત્મા છે, બાકી બધા ભાવિના વિષય લીધા.
એટલે ભાવ ઇન્દ્રિય વડે ગ્રહવામાં આવતા જે વિષયો છે એ જ્ઞાનમાં પ્રતિભાસે છે.
બસ બસ પ્રતિભાસે છે.
ત્યારે
જાણે એક બે દેખાય છે ને, મારા જ્ઞાનમાં આવી ગયા.
ચાલે છે.